તારીખ 25/10/1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 716 અને 717 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 415.
ભાવલિંગની દિશા કેવી હોય, છઠ્ઠે સાતમી સ્થાને અંતર્મુર્તમાં જેઓ વર્તે છે, પ્રવર્તે છે, એ મુનિનું અંતરંગ સ્વરૂપ છે. છઠ્ઠા ગુણ સ્થાન વાળો જીવ અંતર્મુહૂર્તે ધ્યાનમાં ન આવે તો છઠ્ઠું સાતમું ગુણ સ્થાન રહેતું નથી. છઠ્ઠા ગુણ સ્થાનમાં અધ્યાત્મની અંતરંગ શુદ્ધિની પરિણતિ તો હોય છે, અંદરમાં બારમા પંચમાવૃતનો વિકલ્પ, 28 મૂળગુણ પાળવાનો રાગ સુરાગ એની દશામાં આવે છે. એ અંતર્મુર્તમાં એટલે ક્ષણ માત્રમાં, જગન્ય અંતર્મુર્તમાં, ક્ષણ માત્રમાં નિર્વિકલ્પ ધ્યાનમાં ન પરિણમે તો એને સાતમું ગુણ સ્થાન તો ન આવ્યું, પણ એને છઠ્ઠું ગુણ સ્થાન પણ રહેતું નથી. એમ લેવું થાય બારમા ત્યાગની મુનિ દશા યુગ ત્યાગ કરે, વિધિપૂર્વક દીક્ષા અંગીકાર કરે, એ તો મુનિ દશા છે નહીં, એ કોઈ મુનિ પણ નથી. બાય સંયોગની સ્થિતિ બંધનું કારણ નથી અને મોક્ષનું પણ કારણ નથી, બે વાત છે. જેમ કે ભાવલિંગી સંત ચાલતા હોય, ઇરિયા સમિતિ પૂર્વક ચાલતા હોય, 28 મૂળ ગુણમાં એક ઇરિયા સમિતિ છે, જોઈને ચાલતા, છતાં કોઈ જીવની હિંસા થાય, કોઈ જીવ મરી જાય પગ નીચે ચકડીને, તો પણ મુનિને ત્યાં હિંસાનો બંધ નથી. અથવા હિંસાથી થતું પાપ, તે પાપ બંધ મુનિને ત્યાં નથી. કેમ કે બાહ્ય પરિસ્થિતિ બંધનું કારણ નથી. તેમ બારમાં નગ્ન દશા થઈ, દીક્ષા અંગીકાર કરી, તે મોક્ષનું કારણ નથી. બંધનું કારણ જીવને અધ્યવસાય છે, રાગ અને પર પદાર્થ સાથેની એકત્વ બુદ્ધિનો ભાવ છે, જેને અધ્યવસાય કહે છે શાસ્ત્ર ભાષામાં, એ બંધનું કારણ છે. અને પોતાના સ્વરૂપના સમ્યક શ્રદ્ધાના ચારિત્ર, સમ્યક દર્શનના ચારિત્ર પરિણામે તે મોક્ષનું કારણ છે. પછી એ બંધના કારણને અને મોક્ષના કારણને નિમિત્તભૂત બાહ્ય પદાર્થો કેવા હોય છે એનું જ્ઞાન કરાવવામાં આવે છે, અને એના અર્થે ગ્રહણ ત્યાગનો ઉપદેશ કરવામાં આવે છે. પણ સીધા તે બંધના નિમિત્ત કે કારણ નથી, ને મોક્ષના પણ નિમિત્ત કે કારણ નથી, સીધે સીધા નથી. જો ભાવ હોય તો એને નિમિત્ત પણ લાગુ પડે છે, બંધ ભાવ હોય તો બંધનું નિમિત્ત પણ, અને મોક્ષ ભાવ હોય તો મોક્ષનું નિમિત્ત પણ લાગુ પડે છે. એમ છે, એકત્વ ભાવ જ બંધનું કારણ છે, બાહ્ય પદાર્થો બિલકુલ નહીં. એમ છે, એવો ભગવાનનો અભિપ્રાય છે, ભગવાનનો એ મત છે, જિનેન્દ્રનો એ મત છે, સમયસારમાં એ વાત એ રીતે એવી તો શંકા પણ ન કરીશ એમ કહ્યું છે, એવું આગળ કહ્યું છે કે એવી શંકા પણ નહીં કરતા, એવી શંકામાં પડીશ નહીં કે થોડુંક તો એ બંધ નું કારણ હશે કે નહીં હોય, ના એમ એ વિચાર નહીં કરતો. બસો ને પાસઠ છે. બે વાતમાં શું છે કે સમ્યક દ્રષ્ટિ ને અધ્યવસાય નથી તો એને બંધ નથી એમ કહેવાય છે. પુણ્ય પાપ ભાવ તો છે એને, પણ છતાં બંધ નથી એમ કહેવાય છે. લડાઈમાં ઉભો છે, પાપના પરિણામ થાય છે. ગૃહસ્થિમાં ઉભો છે, પાપના પરિણામ થાય છે, પણ બંધ નથી, બંધાતો નથી એમ કહેવાય છે. સમયે સમયે ધર્માત્મા મોક્ષ માર્ગી જીવ છૂટી રહ્યો છે, બંધાતો નથી, પણ એ કઈ બાજુ જાય છે એમ કહેવાય કે જે બાજુ ન જતો હોય એ બાજુ જાય છે એમ કહેવાય. એ મોક્ષ પ્રત્યે એના પરિણામ ગતિ કરે છે. તો ત્યાં એ જાય છે એમ કહેવું કે એ બંધમાં જાય છે એમ કહેવું? અલ્પ બંધ થશે, બે ચાર ભાવ પણ થશે, પણ એ મોક્ષમાં જાય છે એમ કહેવાશે કે બંધમાં જાય છે એમ કહેવાશે? સીધી વાત આ છે. આ જીનાગમમાં આવે છે, અધ્યવસાય બંધ નું કારણ છે એમ જીનાગમમાં આવે છે. પછી પુણ્યપાપ, એ પુણ્યપાપના બંધ અધ્યવસાનથી પડે છે એમ કે છે. જો ખરેખર જીવ પુણ્યથી પણ પાપથી બંધાય છે એમ કહો તો એ અધ્યવસાન પૂર્વક થયેલા પુણ્યપાપ બંધનું કારણ છે, અધ્યવસાન રહિત થયેલા પુણ્યપાપ બંધનું કારણ નથી એમ કે છે. એ નિર્જરાનું કારણ થશે, બંધનું કારણ નહીં થાય પણ નિર્જરાનું કારણ. મથાળું લીધું છે 265 નું. નચ બાહ્ય વસ્તુ દ્વિતીયો અપિ બંધ હેતુ ઇતિ શંક્યમ. વળી બાહ્ય વસ્તુ તે બીજું પણ બંધનું કારણ હશે એવી શંકા ન કરવી. ન શંક્યમ, બંધનું કારણ અધ્યવસાય એક બંધનું કારણ અને બાહ્ય પદાર્થ બીજું બંધનું કારણ એમ પણ કઈક હશે એવી શંકા તો નહીં કરતો, માનતો તો નહીં પણ શંકા કરવાની પણ ના પાડી છે, શંકા ન કરતો એવી વાત લીધી છે. કેમ કે અધ્યવસાન બાહ્ય વસ્તુના આશ્રય થાય છે એટલે અધ્યવસાન નું એ નિમિત્ત છે પણ બંધ નું નહીં. અહીંયા તો શું લેવું છે કે છઠ્ઠા ગુણ સ્થાન વાળો જીવ કોઈ એમ કહે કે અમે પંચ મહાવ્રત પાળીએ છીએ, 28 મૂળ ગુણ પાળીએ છીએ, માટે છઠ્ઠું ગુણ સ્થાન તો અમારું ખરું કે નહીં? જીન દીક્ષા અંગીકાર કરી છે, વિધિપૂર્વક જીન દીક્ષા લીધી છે ગુરુ પાસે, અને પંચ મહાવ્રતને 28 મૂળ ગુણ પાળીએ છીએ અને 22 સર્વત્ર સાવધ યોગનો ત્યાગ કરીને બેઠા છે, તો અમને છઠ્ઠું ગુણ સ્થાન ખરું કે નહીં? કે જો સાતમું આવે તો છઠ્ઠું છે ને, નહીતર છઠ્ઠું નથી ને, સાતમું તો નથી પણ છઠ્ઠું પણ નથી જ. આમ જેવું છે એની કોઈ ગણતરી જ નથી, મોક્ષ માર્ગમાં પુણ્ય પાપની કોઈ ગણતરી જ નથી. એની ગણતરી નથી ને એના ફળની ગણતરી નથી. ન તો સમ્યક દ્રષ્ટિને એના ફળમાં કઈ લેવા દેવા છે કે ન તો એ પુણ્ય પાપ સાથે લેવા દેવા છે. એને અધ્યવસાન તોડ્યું, મોક્ષ માર્ગમાં આવી ગયું. અધ્યવસાન ઉપર નહીં જવું, એકત્વ બુદ્ધિ ઉપર. હિત અહિતનું મુખ્ય કારણ આ છે. એકત્વ બુદ્ધિ તે અહિતનું મુખ્ય કારણ છે અને એ અધ્યવસાન તે હિતનું કારણ છે. બસ મુખ્યપણે આ વાત છે, આ વાત મુખ્ય જ છે, મુખ્ય છે. એને મુખ્યપણે જ વિચારવી રહીને ધ્યાનમાં લેવી રહી, એને ગૌણ કરે ને પુણ્ય પાપ ના ભાવ ને મુખ્ય કરે ને સંયોગ ત્યાગ ને અને ગ્રહણ ને મુખ્ય કરે. ભૂલ ખાઈ જશે, ભૂલમાં પડશે. આ મૂળ ની વાત છે, પાયા ની વાત છે જૈન દર્શન. પણ છતાંય એની કિંમત નથી, છતાંય એના ઉપર નજર નથી. વિશિષ્ટ વાત એ છે, જે નિશ્ચયમાં પરિણમે છે એનો વ્યવહાર તો આપોઆપ ઉચ્ચ સ્તરમાં આવે છે, છતાં વિશિષ્ટ વાત એ છે કે ઉચ્ચ સ્તરનો વ્યવહાર હોવા છતાં એ નગણ્ય છે, એની ગણતરી એને નથી. એની વિશિષ્ટ વાત છે, એટલી વિશેષતા છે. અને નહીતર એ વ્યવહાર સંબંધિત અહંકાર થયા જ ના રહે નહીં. જો એની ગમતા નથી તો એનો અહંકાર થયા વિના રહે નહીં. એ મુશ્કેલી ઊભી જ છે પાછી. એટલે આ જ સમ્યક છે, આ પ્રકાર જ સમ્યક છે, બીજો કોઈ પ્રકાર સમ્યક નથી. એક જ પ્રકાર છે. સામાન્યપણે તો રાગાદિકથી ભેદ જ્ઞાન કરવાની વાત છે, પછી પુણ્ય ને પાપ તો એના ભેદ છે. રાગ થી ભિન્ન જ્ઞાન મેં હું આત્મા છું એમ રાગાદિકથી ભિન્ન ભિન્ન જ્ઞાન કરાવવામાં આવે છે. પુણ્ય ને પાપ તો એના ભેદ છે. હવે રાગાદિક થી જ્યાં ભેદ જ્ઞાન કરવું છે ત્યાં રાગ તો સ્વરૂપ સંબંધિત પણ થાય છે, દેવગુરુ શાસ્ત્ર સંબંધિત તો થાય છે પણ સ્વરૂપ સંબંધિત પણ થાય છે. એ રાગ થી પણ ભિન્ન પડવાની વાત છે. તો અશુભ રાગ ઉપાદેય છે એ વાત તો રહેતી નથી. એમાં જ્યાં શુભ ઉપાદેય નથી ત્યાં અશુભ ઉપાદેય છે એ વાત તો રહેતી નથી. થાય છે, બે થાય છે, પણ ઉપાદેય તો બંને માંથી એક નથી. એમ વાત છે. એક જ દિશામાં ગમન કરે છે. જો હું તમને કહું કે એક અહીંથી માણસ ગતિ કરે ને આ બાજુ જાય છે, આ છેડેથી આ છેડે એક જણે જવું છે, તો અહીંથી ચાલવા માંડ્યો ત્યારે આટલે આવ્યો, આટલે આવ્યો ત્યારે આમથી જોનાર એમ કહેશે ઘણો આગો છે, મારાથી તો ઘણો આગો છે. આમથી જોનાર એમ કહેશે મારાથી ઘણો નજીક છે. પણ ખરેખર શું છે કે ખરેખર તો એ સ્થાન છોડીને આ બાજુ ગતિ કરી રહ્યો છે. ક્યાંથી જોવું એ સવાલ છે, કઈ બાજુથી જોવું, દૂરથી જોવું, નજીકથી જોવું કે નહીં, એ ખરેખર કઈ બાજુ ગતિ કરે છે એમ જોવું. કે મોક્ષ માર્ગી જીવ એની તીવ્ર મુમુક્ષુતા હોવાને લીધે, એને તીવ્ર મુમુક્ષુ કયો છે, સમ્યક દર્શન થયા પહેલા પાત્ર જીવને મુમુક્ષુ કયો છે, પાત્રતા વાળાને, શાસ્ત્ર જ્ઞાન વાળાને કે ત્યાગ કરવા વાળાને નહીં, પાત્રતા વાળાને મુમુક્ષુ કયો છે, અને સમ્યક દ્રષ્ટિને તીવ્ર મુમુક્ષુ કયો છે. તો એ તીવ્ર મુમુક્ષુ કેમ છે કે એ સમયે સમયે પ્રતિ સમયે અનન્ય ભાવે મોક્ષ માર્ગમાં નિર્ગમન કરે છે, અનન્ય ભાવે મોક્ષ માર્ગ મોક્ષ પ્રત્યે જઈ રહ્યો છે. માટે એની જે ગતિ છે એ જોવાની વાત છે. જાય છે એ બાજુમાં, પાછો તો જતો જ નથી, પછી ક્યાં પ્રશ્ન છે કે બે બાજુ જાય છે. અલ્પ બંધ થાય છે પણ ગતિ કઈ બાજુની છે? દરિયામાં તુફાન હોય પણ વાળ કિનારા તરફ જ હાંકતો હોય, તો સામો પવન હોય ને જરા તકલીફ પણ પડતી હોય, ક્યાંક થોડી પીછેહઠ થઈ જતી હોય, પણ જાય છે સરવાળે કઈ બાજુ? એ કરવાનો છે ને કાંઠે જ આવી રહ્યો છે, એટલી વાત ચોક્કસ છે. ભલે દૂર દેખાય તો પણ કાંઠે આવી રહ્યો છે, કેમ કે આવી રહ્યો છે એ વાત નક્કી છે. આવી રહ્યો છે એ જોવું કે ન જોવું એટલો ત્યારે ઉપયોગમાં આનંદ નથી, પરિણતિમાં આનંદ છે. પરિણતિમાં પ્રગટ છે, પરિણતિ પણ લબ્ધ ઉપયોગ તો એ જ્ઞાનની પર્યાયમાં થાય છે. એ જ્ઞાન ગુણ ના પરિણમન ને ઉપયોગ ને લબ્ધ એવું નામ મળે છે. ચારિત્ર ગુણ માં એ નથી, આનંદ માં એ નથી, પુરુષાર્થ માં એ નથી, એ ત્રણેયમાં બે ભાગ પડે છે. જેમ જ્ઞાન માં બે ભાગ પડે છે એમ આંશિક વિતરાગતા અને આંશિક સરાગતા ચારિત્ર ગુણ ના સાધક ને છે. સાધક ને ચારિત્ર ગુણ માં છે. આંશિક દુઃખ અને આંશિક સુખ એ પણ એના પરિણમનમાં સુખ ગુણમાં છે. અને પુરુષાર્થમાં સ્વરૂપનો પુરુષાર્થ અને જેટલો શુભાશુભ ભાવમાં જાય એટલો વિરુદ્ધ ભાવની સાથે જોડાયેલો પુરુષાર્થ, એટલો પણ ભેદ પડે છે. બરાબર ખ્યાલ આવે છે, ખ્યાલ આવે છે એમને, બરાબર ખ્યાલ આવે છે. ખરેખર તો એમાં એ જાગ્રત છે, ખરેખર તો એ એનો મુખ્ય ભાવ છે, મુખ્ય પરિણતિ છે, એ મુખ્ય વૃત્તિ છે. મુખ્ય વૃત્તિ તો એ છે. ઉપયોગની સાથે જેટલો આંશિક ખરાગપણું ને એ બધું છે એ ગૌણ વૃત્તિ છે. એટલે સમ્યક દ્રષ્ટિને અંતર સુખરસ ઘટાઘટી કહ્યું, કેમ કે એ મુખ્ય વૃત્તિ છે. બહારમાં જે દુઃખ થાય છે એ તો થોડુંક છે, એને અલ્પ છે એમ કહેવાય છે, એનો રાગ અલ્પ છે એમ કહેવાય છે. દેખાય છે તો એ વધારે, દેખાવ એનો મોટો છે પણ એ ખોટો દેખાવ છે. પોતાની પરિસ્થિતિમાં એ મુખ્ય છે, બાકી બધું છે એ તો કયું છે, એ જ મુખ્ય છે. સુગાનીજીના પત્રમાં છે વૃત્તિ અપેક્ષા એ દ્રવ સંગ્રહ છે, દ્રવ સંગ્રહ છે. ચર્ચા કરી એ વિષયની, પરિણામ નો વિષય ચાલ્યો તો ધર્મીની ઓળખાણ કરાવી અમે, કે વૃત્તિ અપેક્ષા પરિણામની, જો વૃત્તિ એટલે પરિણામ, પરિણામની અપેક્ષા જો જોવામાં આવે તો ત્રિકાળીકી મુખ્યતા વાળે ધર્મી કે જેને ત્રિકાળી પરમાત્મ સ્વભાવની મુખ્યતા વર્તી રહી છે જેના પરિણામમાં એવા ધર્મીને સહજ હી સહેજે કૃત્રિમપણે નહીં મુખ્ય આશ્રિત વૃત્તિ કી હિ મુખ્યતા રહેતી હૈ, એ જે મુખ્ય આશ્રિત વૃત્તિ અંશ છે એની જ મુખ્યતા વર્તે છે, રહેતી હૈ, વર્તતી હૈ, ચાહે બાહ્યાંશ મેં બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ હો. બાહ્યાંશ પરિણામનો જે છે એમાં બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ હોય કે હું શાસ્ત્ર વાંચું, હું મંદિર જાઉં, હું દર્શન કરું, હું પૂજા કરું, હું ભક્તિ કરું, વંદન કરું, આરતી કરું, એવી બાહ્યાંશમાં પ્રવૃત્તિ હોય ત્યારે પણ એને મુખ્ય આશ્રિત જે ત્રિકાળી મુખ્ય છે એની આશ્રિત વર્તતો જે પરિણામ અંશ છે એની જ મુખ્યતા રહે છે અને વર્તે છે. રહે છે સહજ અને સહેજ વર્તે છે, એમ છે. એટલે અંતર જાગૃતિ એની ઘણી છે. હું પરમાત્મા પદ સ્વરૂપ છું એની અંતર જાગૃતિ એને ઘણી છે, અત્યંત છે. એની પાસે બાહ્યાંશ છે તે બહુ અલ્પ છે, કેમ કે બાહ્યાંશ માંથી એને અસ્તિત્વ ખસેડી લીધું છે. પોતાનું અસ્તિત્વ ત્રિકાળીમાં અંતરવૃત્તિથી સ્થપાતું હોવાને લીધે બાહ્યાંશમાં એને અસ્તિત્વ નથી, રાગાંશમાં અસ્તિત્વ નથી. જ્યાં પોતે નથી, પોતે ગેરહાજર છો, એની અલ્પતા ન લેવી તો શું એની મુખ્યતા લેવી? જેમ કોઈ માણસ જોતો હોય છતાં સાંભળતો ન હોય, કઈ વિચાર કરે ત્યારે આ ખુલ્લી હોય ને જોતો હોય તો સાંભળતો ન હોય, માણસ કહે છે અત્યારે એબસન્ટ માઇન્ડેડ છે, એમ નથી કહેવાતું. ઉપયોગ ન હોય તો એબસન્ટ થઈ ગયો છે, પણ હાજર છે કે નહીં? હાજર નથી, ગેરહાજર છે. એમ બાહ્ય પ્રવૃત્તિમાં જ્ઞાની એબસન્ટ છે, ગેરહાજર થઈ ગયા, અસ્તિત્વ નથી. અસ્તિત્વ નથી, સ્વામિત્વ નથી, મમત્વ નથી, લુખાશ છે, ચીખાશ ચીકાશ ઉડી ગઈ છે, એ બધા ભાવ લાગુ પડે છે. એ પ્રકાર છે. અહીંયા તો પ્રકરણ ચાલ્યું છે મુનિ દશામાં, કે બાહ્ય પંચમાવ્રત સમિતિ ગુપ્તિ મૂળ ગુણ પાળનાર પણ જો અંતર્મૂર્તમાં નિર્વિકલ્પ ધ્યાનમાં ન આવે તો એને છઠ્ઠું સાતમું એક ગુણ સ્થાન નથી, એટલે કે એને મુનિ દશા નથી, એમ લીધું છે. દીક્ષા લીધીને ત્યાગ કર્યો માટે મુનિ એ જૈન દર્શનનો વિષય નથી. બારમાં આચરણ પાડે છે માટે મુનિ એ પણ જૈન દર્શનનો વિષય નથી, એમ કહેવું છે. કે છઠ્ઠું સાતમું ગુણસ્થાન અંતર્મૂર્તની અંદર પલટો મારે છે તો આ મુનિ દશા છે, મિત્ર મુનિ દશા નથી. આવી વાત છે. નવું નથી, આ આગમોની અંદર આ વિષય સ્થાપિત છે. મુનિઓએ પોતાના અનુભવથી આ વાત જાહેર કરેલી છે. જિનેન્દ્રો એ માર્ગે પસાર થઈને એ વાતને જાહેર કરીને સ્થાપિત કરી છે કે અમારો માર્ગ, જિનેન્દ્રનો માર્ગ તો આ માર્ગ છે, આ માર્ગે ચાલનારા મુનિ છે. અમે પણ આ રીતે મુનિ દશામાં આવેલા હતા, તેથી આગળ વધીને પૂર્ણ થયા છે. નહીં તો પૂર્ણ કેવી રીતે થાય? જો આવી સાધકની સ્થિતિ ન હોય સાધુ દશામાં પણ, તો એ પૂર્ણ થઈને કેવી રીતે મોક્ષ દશામાં જાય? બીજી રીતે તો જવાનો કોઈ પ્રશ્ન જ નથી.
થોડી અટપટી લાગે, બુદ્ધિપૂર્વક ઉપયોગ બારમાં હોય અને અનંત વર્તતો હોય.
એ તો કયું અટાપટી છે? કોઈ રીત લગી હે અટાપટી, એ તો કયું છે? ચિત મુહૂર્ત દરેક ધારી કી મોહે રીત લગી હે અટાપટી, એ તો કયું ચિન્મૂર્તિ કયો છે? સમ્યક દ્રષ્ટિને શું કયો? દ્રગ ધારી એટલે જેને દ્રષ્ટિ ધારણ કરી આત્માની, ચૈતન મૂર્તિ થયો જે, એની રીત મને થોડી અટપટી લાગે છે. કે બાહિર નારકી દુઃખ નારકી કૃત દુઃખ ભોગે અંતર સુખ રસ ઘટાડે નહીં. બારમાં ભલે નરક નું દુઃખ ભોગવતો દેખાય, રાડબૂમ પાડે હો, ખૂબ આવે પરમાધામી આવીને મારે, આવે ને ધારિયા મારે એવી રીતે સીધો આમ માથા ઉપર બે ફાડ કરી નાખે માથાને અને રાડ પાડે તો કે ના અંદર માં શું છે પાછળ એ ઉપયોગ અસ્થિર થતો એટલો ગયો, પણ અંદર માં આનંદ કંદ ને પકડીને ગયો છે, છોડીને નથી ગયો, એ મોટી વાત છે. જે અંતર ની પકડ છે એ સાબુત છે એની અંદર, એટલે તો બહુ મોટી વાત છે ને કે આટલું થાય તો અંતર તોય અંતર ની પકડ ન છૂટે. કેટલી તાકાત એની એમ કેમ છે, બારમા અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય, ઇન્દ્રના ઇન્દ્રાસન હોય ખાલી લાગે, અંદર ની પકડ છે, અને નરકના દુઃખ હોય તો પણ અંદર ની પકડ એટલી નીકળી જાય. ખરેખર તો એ સમજાવવાનો વિષય છે, એ તો એનાથી નિરપેક્ષ વાત છે. ખરેખર તો એની જે પકડ છે એ તો સુખ સુખકંદ છે, એટલે એની પકડ છે. જ્યાં જેનું સુખ નિશ્ચિત થયું પરિણામમાં એની પકડ રહેવી, એમાં બહારની સ્થિતિ શું કરે, કઈ ન કરી શકે, એને અનુકૂળતા કઈ ન કરી શકે, એનું પ્રતિકૂળ શું કરી શકે, એનાથી તો નિરપેક્ષ છે, એ પરિણતિ જ એનાથી નિરપેક્ષ છે. તો એ સમજાવવા એનું બળ દેખાડવા એમ કહેવાય છે કે જો બારમાં નરકી નરકનું દુઃખ છે છતાં અંદર આમ છે, જો બારમાં ઇન્દ્રાસન છે છતાં એ સમજાવવાની વાત છે, એનાથી ખરેખર નિરપેક્ષ છે. શું કહે છે, ચોથે પાંચમે ગુણ સ્થાને લાંબે કાળે નિર્વિકલ્પ અનુભવમાં આવે, પણ જ્ઞાન લબ્ધરૂપ સદાય હોય છે. ઉપર જે 714 માં લીધું કે સ્વ જ્ઞાન લબ્ધરૂપ હોય છે, એ સદાય હોય છે, ઉપયોગ રૂપ સદાય નથી હોતો. તો એ ચોથા અને પાંચમા ગુણ સ્થાને ઉપયોગ બારમાં જાય છે, અન્ય નિમિત્તો શુભાશુભ નિમિત્તો સાથે એની પ્રવૃત્તિ જોવામાં આવે છે અને એ સ્વિકલ્પ દશા છે, ત્યારે નિર્વિકલ્પ અનુભવમાં લાંબો આંતરો પડે છે, લાંબો કાળ લાગે છે, એ વખતે પણ એનું જે જ્ઞાન છે એ લબ્ધરૂપ જ્ઞાન આત્મજ્ઞાન તો સદાય હોય છે. આત્મજ્ઞાન વિનાનો ચોથે પાંચમે ગુણ સ્થાને જીવ હતો નથી. શ્રીમદજીએ આત્મસિદ્ધિમાં એક વાત એવી લખી છે કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ જોઈ, બાકી કુળગુરુ કલ્પના આત્માથી ન જોઈ. આવી એવું એક પદ લખ્યું છે. તો બારમાં મુનિ તો જોયા નહીં, પોતાના કાળમાં બારમાં મુનિ તો જોયા નહીં, ત્યારે હવે ઉપદેશ કોની પાસેથી અંગીકાર કરવો મુમુક્ષુએ, આ સવાલ આવીને ઉભો રહે કે આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ જોઈ, બાકી તે સાચા ગુરુ જોઈ, જોયા અમે તેને, અમે સાચા ગુરુ જોયા છે. જ્યાં આત્મજ્ઞાન હોય અમે મુનિ પણ જોઈ લીધું ત્યાં, ઠીક છે, એની મુનિ દશા નથી તો બાકી કુળગુરુમાં ગુરુની કલ્પના કરવી એમાં આત્માર્થી પણ નથી, કેમ કે ત્યાં મુનિ કે મુનિને ગુરુને આત્માર્થી પણ નથી. સવાલ નથી કે એના શિષ્યને આત્માર્થી પણ હોઈ શકે, એની પરીક્ષા કરવા માટે પાત્રતા હોય તો એની પરીક્ષા થઈ શકે છે, બરાબર થઈ શકે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, આવું મય છૂટની તે દિવસે પોતે તૈયાર થાય પોતાના હિત માટે, મારું મારે હિત કરી જ લેવું છે, આ ભાવ મારું હિત કરવા માટે જ છે. મનુષ્ય પણ છે, ચારમાં સૌથી ઊંચો ભાવ છે કે નહીં ચારેય ગતિમાં? બસ એના ઉપર આવી ગયો એટલે એને ઓળખાણ થયા વગર એટલું ન આવ્યું હોય તો પછી બાકી શું રહ્યું? જો આત્માનું હિત કરવાની વાત ન અંતરમાં ઉગી હોય તો પછી શું રહ્યું? તપાસ કરી લેવી કે પછી તો કઈ રહેતું નથી, બધો ધબડકો છે. જેને આત્માનું હિત નથી કરવું, વાત પૂરી થઈ ગઈ, ખલાસ થઈ ગઈ વાત. પછી આ માર્ગ ને વિશે પગ મૂકવાનું એના માટે સ્થાન નથી. બોલાય હું કામ લાગે, બોલવાનો વિષય છે, ભાવનાનો વિષય છે કે બોલવાનો વિષય છે? ભાવનાનો વિષય. હિત કરવાની તો ભાવના જાગે છે જીવને, એ કોઈ બોલવાનો વિષય નથી. ન બોલે તો પણ તેને ભાવના છે, અને ભાવના છે બોલે છે માટે ભાવના છે, એવું તો કઈ નથી. ભાવના છે તે ભાવના છે બસ. ચોથે પાંચમે ગુણ સ્થાને ઉપયોગ આવવામાં કાળ લાગે છે ત્યાં પણ એને આત્મજ્ઞાન તો લબ્ધરૂપ સદાય હોય છે. એ આત્મજ્ઞાન છે એ મોક્ષનું કાર્ય કર્યા જ કરે છે, મોક્ષ પ્રત્યે ગતિ કર્યા જ કરે છે, પરિણમન રૂપ છે, ગતિરૂપ છે, અને એ મુખ્ય કાર્ય થાય છે. બાકી ગૌણ કાર્ય થાય છે, અલ્પ રાગદ્વેષ થાય છે ને એ પ્રશ્ન એવો છે કે મૂળ સુકાઈ ગયા પછી હજી પાંદડા લીલા છે ને, એના જેવો પ્રશ્ન છે. પણ મૂળ કપાઈ ગયું એટલે શું થઈ ગયું એ જો ખ્યાલમાં આવે તો આ પ્રશ્ન રહે એવો સીધી વાત છે. જેનું મૂળ સાજું છે એને સંસાર પાંગરી જશે, અને સંસાર પાંગરવાનો નથી, એ સીધી વાત છે. હા, દર્શન મોહ પૂર્વક ના પરિણામ ને અધ્યવસાન કહ્યું છે. અધ્યવસાન માં તો એવું છે કે જુદી જુદી જગ્યાએ અધ્યવસાન નો અર્થ જુદો જુદો છે, એના ત્રણ ચાર અર્થ છે. રાગમાં એકત્વ બુદ્ધિ ને પણ અધ્યવસાન કહ્યું છે, પર પદાર્થમાં એકત્વ બુદ્ધિ ને પણ અધ્યવસાન કહ્યું છે. તે બંને તો દર્શન મોહ સહિતના મિથ્યાત સહિતના પરિણામ છે અધ્યવસાન. પણ કોઈ જગ્યાએ ચારિત્ર મોહના પરિણામને પણ અધ્યવસાન કહ્યું છે. તો ત્યાં એ પ્રકરણ જ્ઞાની અજ્ઞાનીનું જુદું જુદું ચાલતું હોય ત્યારે એને અર્થ કરવાનો ખ્યાલ આવે. અને કોઈ જગ્યાએ શાસ્ત્રમાં મોક્ષ માર્ગના પરિણામને અધ્યવસાન કહ્યું છે. પ્રકરણ જુદું જુદું છે, આવે છે એવું પ્રકરણ. એટલે અધ્યવસાનનો તો જ્યાં જે અર્થ થતો હોય પ્રકરણ અનુસાર કરવો, એક ને એક શબ્દનો અર્થ પકડી રાખવો નહીં, એમ વાત છે. એટલે દર્શન મોહમાં દર્શન મોહ અને ચારિત્ર મોહ એમ જ્યાં જે પ્રકરણ ચાલતું હોય એવો અર્થ કરવો જોઈએ, નહીંતર મોહ એટલે મોહ. પણ બંધનું કારણ શું છે? બાર ચિત્ત તો બારમાં પડી છે, એ ચિત્ત તો એને કહેતી નથી કે તું મારો આશ્રય કરીને મારા સંબંધિત પરિણામ કર, મને વળગીને પરિણામ કર, એ ચિત્ત તો કહેતી નથી. બોલાવે છે કે એ ચિત્ત તો કઈ બોલાવતી નથી, છતાં આ જીવ ઉલઝીને એ મને લાભનું કારણ છે એ તો એનામાં પડી છે ચિત્ત, છતાં આ જીવ લાભનું કારણ માને કે નુકસાનનું કારણ માને એ એનો દર્શન બહુ છે. એનો અધ્યવસાન છે, એ બંધનું કારણ છે. સામી ચિત્ત એનામાં પડે છે, એ ક્યાં એને બાંધે છે? એને બાંધતી નથી, તો એને બંધનું કારણ કે છો? ખોટો આરોપ લગાવે છે. આરોપ તો ત્યારે લાગે એના ઉપર કે પોતે અધ્યવસાન કરે, ત્યારે કારણનું નિમિત્ત ગણીને, બંધનું કારણ જે અધ્યવસાન, એનું નિમિત્ત ગણીને એના ઉપર આરોપ ક્યાં કરાય છે? પણ એ આરોપિત વાત છે, આરોપ સાચો નથી. પણ કોકને કારણે કોકની વાત વચમાં લાવવામાં આવે છે. ભગવાનના દર્શન કરે છે, પુણ્ય ભાવ થાય છે. હવે ભગવાનને બંધનું કારણ કેવું છે તમારે કેવી રીતે કહેશો? શું થયું? સાક્ષાત ભગવાન હોય, સમૂહ શરણમાં વિરાજમાન હોય, અનંત ચતુષ્ટય ધારી, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ગીરી, અનંત સુખ છે, વિરાજમાન છે, દર્શન કરો છો. ઓ પરમાત્મા, ઓ વિતરાગ જીનેન્દ્ર સર્વજ્ઞ પરમાત્મા, ઠીક. શું થયું? શું થયું? શું ભાવ થયો કે ન થયો? ભગવાનને બંધનું કારણ કેવું તમારે? ખોટો આરોપ છે. અધ્યવસાન બંધનું કારણ છે, સામી ચીજ નહીં. સામી ચીજ બંધનું કારણ નથી, મોક્ષનું કારણ છે. પોતે બનાવે ત્યારે અધ્યવસાનમાં પરચીજ નિમિત્ત ક્યારે? કે પોતે એને નિમિત્ત બનાવે ત્યારે. નો નિમિત્ત બનાવે તો કઈ થોડું કે છે? મારા સામું જુઓ એમ કોઈ પરપદાર્થ તો કાનમાં કહેવા આવતું નથી, કે છે કોઈ? કહી ગયું કોઈ? પોતે સ્વયં પરિણામ કરે છે પરપદાર્થ પ્રત્યેના, પોતાના ઊંધા પુરુષાર્થથી કરે છે. એમાં પુરુષાર્થ લાગે છે જીવનો કે નથી લાગતો? પોતાના સ્વયંના ઊંધા પુરુષાર્થથી પરિણામ કરે ત્યારે એના ઉપર આરોપ કરાય છે. કેમ કે વ્યવસાન પણ પરચીજના આશ્રય વિના નથી થતો, અધરથી નથી થતો. કોઈને કોઈ પરચીજનો આશ્રય કરે છે. બાહ્યચીજનો ત્યાગ કરાવવાનો હેતુ છે કે અધ્યવસાનનું નિમિત્ત જોઈને કહ્યું છે. પણ ખરેખર એની અંદર ઉપદેશ શું છે, બોધ શું છે? કે એમાં અધ્યવસાનનો નિષેધ છે. પરચીજના ત્યાગમાં ખરેખર અધ્યવસાનનો નિષેધ છે. અધ્યવસાન રાખીને જો પરચીજનો ત્યાગ કરવામાં આવે તો એને બિલકુલ લાભનું કારણ નથી. એ પરચીજનો ત્યાગ એને બિલકુલ લાભનું કારણ નથી. આમ થાય છે. અહીં તો મુનિ દશાની વાત લીધી છે કે મુનિ દશા તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં અભ્યંતર શુદ્ધિની દશા વર્તતી હોય તેને મુનિપણું છે. એ સિવાય તો ક્યાંય મુનિપણું છે નહીં. ચોથા પાંચમા ગુણસ્થાનની વાત જુદી છે કે ત્યાં ઉપયોગ અંતર્મૂર્તમાં ન આવે અને લાંબા કાળે પણ આવે, છતાં પણ ત્યાં એ ભૂલવા જેવું નથી કે ઉપયોગ ધર્માત્માનો બાહ્ય પ્રવૃત્તિમાં હોય તો પણ એની જે લબ્ધ પરિણતિ છે કે જેની અંદર આત્મજ્ઞાન છે, જેની અંદર શ્રદ્ધાંતો પૂરેપૂરું છે, જેની અંદર આચરણ પણ આંશિક વિતરાગતાનું વર્તી રહ્યું છે, જેની અંદર આનંદ અને સુખ પણ આત્માના ગુણનો પ્રગટ થયેલો છે, અને જેનો પુરુષાર્થ પણ આત્મ પ્રત્યે લાગેલો રહે છે મુખ્યપણે, આ બધું છે. એ બધાનું સમુચ્ચય એક નામ ધર્મ પરિણતિ છે. એકનું લબ્ધ જ્ઞાન છે અને બીજું કાંઈ નથી એમ પણ વિચારવું નહીં કે માનવું નહીં. શ્રદ્ધાંતો પૂરેપૂરું આત્માનું છે. જરાક અલ્પ પણ શ્રદ્ધાન એને રાગનું કે પરદ્રવ્યનું નથી. એ સિવાય ચારિત્રમાં આંશિક વિતરાગતા છે, સુખમાં આંશિક સુખ છે અને પુરુષાર્થમાં આંશિક પુરુષાર્થ છે. અનંત વીર્ય નથી પ્રગટ થયું, બિલકુલ પુરુષાર્થ નથી એમ ન માનવું, જરા પણ સુખ શાંતિ કે આનંદ નથી એમ ન માનવું, રડતો હોય ત્યારે પણ બહાર ના રડતો હોય ઠીક ત્યારે પણ, અને જ્ઞાન પણ ઉપયોગ બહાર ફરતો હોય ત્યારે પણ એનું જ્ઞાન અંતરમાં આ બધા ગુણોની આંશિક પરિણામ વૃત્તિ આત્માની સાથે અભેદ થઈને લપેટ થઈને ચાલે છે, વર્તે છે, પરિણમે છે, એમાં કોઈ ફેર નથી, એને પરિણતિ કહી છે. જ્ઞાનમાં એને લબ્ધ જ્ઞાન કહ્યું છે, પ્રાપ્ત જ્ઞાન કહ્યું છે, લબ્ધ એટલે પ્રાપ્ત જ્ઞાન કહ્યું છે. લબ્ધ ઉપયોગ તો બધા છદમસ્ત જીવોના જ્ઞાનના પર્યાયમાં લબ્ધ ઉપયોગનો ભેદ છે. જેમ કે અત્યારે શાસ્ત્ર જ્ઞાનનો વિષય ચાલે છે ત્યારે જે જેને જેનો વ્યવસાયને ઉદય છે એનું જ્ઞાન એને લબ્ધ છે, ઉપયોગરૂપ નથી, વેપાર નથી, પણ અભાવરૂપ તો નથી, લબ્ધ છે એની ખાતરી શું કે એનો સદભાવ છે, એ જ્ઞાનનો સદભાવ છે ને અભાવ નથી. જો અભાવ થઈ ગયો હોય તો પહેલેથી એકડે એકથી ભણવું પડે પાછું વેપાર સંબંધીનું જ્ઞાન, જેને જે જ્ઞાન હોય એ બધું લબ્ધરૂપ છે, ઉપયોગરૂપ નથી, પણ લબ્ધરૂપ તો જ્ઞાન છે. અભાવ થઈ ગયો હોય તો પહેલેથી શરૂ કરવું પડે, પણ એ લબ્ધ જ્ઞાન છે.
ચોથા પાંચમા ની વાત કરી હવે એથી નીચેની વાત કરે છે. મુમુક્ષુની કે વિચાર દશામાં તત્વની વિચારણા કરી શકતો હોય, ધર્મની વિચારણા કરી શકતો હોય, એ વિચારની સ્થિતિમાં પ્રયોજનભૂત વિષયમાં એક પણ વિપરીત અભિપ્રાય રહે તો એને સંકિત ન થાય, એને સમ્યક દર્શન ન થાય. ધ્યાન થવાનો તો પ્રશ્ન જ નથી, પણ હારે બોલ એટલા માટે સાથે સાથે લીધો હશે કે કેટલાક એમ વિચારે છે કે સંકિત તો થવું છે ત્યારે થશે, પહેલા ધ્યાન તો કરો, અડીંગો લગાવીને બેસી જાઓ એકાંતમાં આત્માનું ધ્યાન કરવા, કરો એકાગ્ર, ઉપયોગ કરી નાખો આત્મામાં, જોડી દો, નહીં પત્તો ખાય એમ કે છે. એ રીતે ઉપયોગ અંદરમાં આવી શકતો, તો જેને ઉપયોગ અંદરમાં વાળવો છે એવી ઈચ્છા છે થઈ છે એને પણ એ સમજાય એવું છે કે આ કેમ થતું નથી, કેમ થતું નથી એનું કારણ છે કે અંદરમાં હજી ક્યાંક વિપર્યાસ રહી ગયો હોય તો એ સમ્યક દર્શન કે ધ્યાન થવાનો પ્રસંગ નથી, અવસર નથી. માર્ગમાં આવવું એ તમામ વિપરીત અભિપ્રાયને ટાળીને આવવું થાય છે. સમ્યક જ્ઞાનની પરિભાષા નાસ્તિથી એવી કરી છે શાસ્ત્રની અંદર કે વિપરીત અભિનિવેશ સહિત જે જ્ઞાન છે નવ તત્વનું તે સમ્ય જ્ઞાન છે. વિપરીત અભિનિવેશ પૂર્વક અભિનિવેશ અભિપ્રાયના અર્થમાં છે કે વિપરીત અભિપ્રાય છૂટી ગયા પછી જે નવ તત્વનું નવે તત્વ સંબંધીનું તાત્વિક જ્ઞાન છે એ જ્ઞાન સમ્ય જ્ઞાન છે એવી પરિભાષા કરી છે. વિપરીત અભિનિવેશમાં પછી એમ દીધું છે કે કારણ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા અને સ્વરૂપ વિપરીતતા, એ ત્રણેય પ્રકારની વિપરીતતા ટાળવી જોઈએ. આના કારણે આ થાય, આના કારણે આ થાય, આના કારણે આ થાય એવું જે કારણકારીનું જે લોજિક છે એની અંદર ક્યાંય વિપર્યાસ ન રહેવો જોઈએ. ન્યાયનું એ પ્રકરણ એને ચોખ્ખું રહેવું જોઈએ. પ્રયોજન રૂપમાં લાભ લાભના કારણમાં, હિત અહિતના કારણમાં, પછી ભેદાભેદ વિપરીતતા, દ્રવગુણ પર્યાયના જે ભેદો છે એ ભેદાભેદ વિપરીતતા એને ટળવી, પરથી ભિન્નપણું સ્વથી અભિન્નપણું એ ભેદાભેદ વિપરીતતા એને ટળી જવી જોઈએ, અને સ્વરૂપ વિપરીતતા, પદાર્થનો જે નિશ્ચય થવો છે, સ્વરૂપ નિશ્ચય થવો છે, એમાં પણ વિપર્યાસ ટળે તો એને સમ્યક દર્શન અને ધ્યાન થાય. એ ત્રણમાંથી કોઈ પણ ચીજ ઊભી હોય ને એને શંકિત થાય એ વાત બની શકતી નથી. પરિણામનું એ વિજ્ઞાન છે કે પરિણામ અંદરમાં વળતું નથી, જ્યાં સુધી આ વાત પરિણામમાં ઊભી છે એક પણ વિપરીત અભિપ્રાય, ત્યાં સુધી અંદરમાં પરિણામ વળે એ બની શકતું નથી. પરિણામમાં એ વિજ્ઞાન વૈજ્ઞાનિક વિષય છે. આખો અવસ્થા પદાર્થની અવસ્થા એ પદાર્થનું વિજ્ઞાન છે, એ બિલકુલ સાયન્ટિફિક છે. એમાં કઈ ગડબડ, કૃત્રિમ ગડબડ ચાલે એવી નથી. સહેજ જ વળે છે. જો વિપરીતતા ગઈ, પરિણામને અટકવાનું કોઈ સ્થાન નથી. બરાબર સંભાળ લીધી ક્યાં વિપરીતતા થાય છે, અને ચાલતા પરિણામને તપાસે તો ખ્યાલ આવે એવું છે. જરાક બારીક અવલોકન કરવું જોઈએ. સૂક્ષ્મતાનો વિષય જરૂર છે. ઉપર ઉપર તો સ્થૂળ પણ એમ લાગે કે શાસ્ત્ર વાંચીએ છીએ, શાસ્ત્ર સાંભળીએ છીએ, બધું આપણને બરાબર લાગે છે, આમાં કઈ આપણને ખટકતું નથી, ખૂંચતું નથી, બધું બરાબર જ લાગે છે, એમ સ્થૂળતાથી ન ચાલે. પછી તો એના પોતાના અભિપ્રાયને અને પરિણામને બરાબર ઊંડાણથી તપાસીને નક્કી કરવું જોઈએ. તમો વર્ષ તો આ વિક્રમ ને હિસાબે થાય. તો આમ તો કુદરતી શું થયું કે ભગવાન મહાવીર સ્વામીને નિર્વાણનો દિવસ પણ છેલ્લો દિવાળીનો દિવસ છે. ખરેખર તો જૈનોને તો બેસતું વર્ષ તો એ હિસાબે છે, લોકોને વિક્રમને હિસાબે છે, જૈનોને વીર ભગવાનને હિસાબે. આપણે વીર સંમત ચાલે છે. પણ આ નવા વર્ષમાં તો શું, આ બધા ગુરુદેવ એમ કહેતા કે નવા વર્ષમાં બધા વાણીઓ ને બધું બોણીનો વિષય ચાલે છે, બોણીની વાત મુખ્ય થઈ ગઈ છે. તો કહે છે કે આ તત્વની ઉપલબ્ધિ થવી તે બોણી છે. એ બોણી એટલે પ્રાપ્તિ થવી કાંઈ. માણસ સવારના ફોરમાં વેપારને વેપાર થાય તો કે બોણી કરીએ એમ કે, પહેલું કોઈ ગ્રાહક આવે ને વેપાર થાય તો તમે શું કર્યું, બોણી કરી, લાભ થયો એમ કે. આ તત્વની પ્રાપ્તિ ને તત્વની ઉપલબ્ધિ એ બોણી છે. આત્માને ખરી બોણી તો એ છે. એ જ્યારે થાય ત્યારે એનું નવું વર્ષ છે. ત્યાં સુધી બધા પાણીમાં ગયા રખડવા ખાતે બધા. વિપરીત અભિપ્રાય ટળી સાત તત્વોનું યથાર્થ જ્ઞાન થતાં સ્વ તરફ વળે. એ પહેલા સ્વ તરફ વળી શકે નહીં. આ તો સાતે તત્વો તો વિસ્તાર વાળી ચીજ છે, પણ પોતાનું જે શુદ્ધ સ્વરૂપ, પોતાનું જે મૂળ સ્વરૂપ, અસલ સ્વરૂપ, એનો નિશ્ચય થાય અને એમાં વિપરીતતા ન રહે, એટલે અનંત જ્ઞાન ને અનંત સુખ થી ભરેલો પોતે પોતાને ભાસે, ભાસ્યમાન થાય, પ્રતિભાસે, ત્યારે એના પરિણામ અંતરમાં વળવા, સ્વ તરફ વળવા તૈયાર થાય. કેમ કે ત્યારે એને આકર્ષણ થાય. આકર્ષણ વિના પરિણામ વળતા નથી. સહેજે પરિણામનું વળવું ક્યાં થાય, કે જ્યાં સુખનું આકર્ષણ હોય ત્યાં થાય. તો અનંત સુખની હૈયાતી પ્રતિભાસે, તો પરિણામ એ બાજુ વળે, સ્વ તરફ વળે, સુખ તરફ વળે. નહીતર તો બારમાં સુખ નિશ્ચિત થયેલું છે, ક્યાંય ને ક્યાંય તો ત્યાં પરિણામ મળ્યા વગર રહેશે નહીં, અથવા પરિણામનું ત્યાંથી વળવું બંધ થશે નહીં અને અંદરમાં પરિણામ આવશે. એક સ્વરૂપ નિશ્ચય માં સાતે તત્વનો નિશ્ચય થઈ જાય. જો જીવનો નિશ્ચય ન થયો તો સાતે તત્વનો યથાર્થ નિશ્ચય ન થયો. એટલે ત્યાં તેરમી ગાથામાં પણ એ વાત હતું કે ભૂતાર્થ આશ્રિત નવે પદાર્થનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે, તે સમ્યક દર્શન છે. ત્યાં તો દર્શનની પ્રધાનતા છે ગ્રંથમાં, એટલે ભૂતાર્થ આશ્રિત નવે પદાર્થનું જ્ઞાન તે સમ્યક દર્શન છે એમ લઈ લીધું. જ્ઞાન પ્રધાન સમ્યક દર્શનની વ્યાખ્યા કરે છે. અને સ્વ તરફ વળે ત્યારે જે અનુભવ થાય છે તે સ્વાનુભવ છે, તે ખરેખર અનુભવ છે. સ્વ તરફ વળ્યા વિના અનુભવ થાય એ કોઈ અનુભવ નથી, એ તો રાગનો અનુભવ છે. અંદરમાં કાંઈ ને કાંઈ રાગનો અનુભવ થાય, વિકલ્પનો અનુભવ થાય. આત્મા સંબંધિત વિકલ્પ કરે ને એમ માને કે મને આત્માનો અનુભવ થયો એમ નથી, એ પણ વિકલ્પનો અને રાગનો અનુભવ છે. વિકલ્પથી છૂટીને, વિકલ્પ છોડીને નિર્વિકલ્પ અનુભવ થાય તે સ્વાનુભવ છે. અને વિપરીત અભિપ્રાય તળવાથી બને છે. વિપરીત અભિપ્રાય રહી જાય અને આમ થાય, સ્વતંત્ર ફળવાનું થાય અને સ્વાનુભવ થાય, એવું કદી કોઈને બની શકતું નથી. ત્રણેય કાળે આ સિદ્ધાંત છે. એવું નથી કે એવો કોઈ સમ્યક દર્શનનો ક્રમબદ્ધનો પર્યાય આવીને ઉભો રહીએ છે અધરથી, એવો ક્રમ પણ નથી, ક્રમમાં એવું નથી. ખરેખર તો ક્રમ નિયમિતપણું, જેને બદ્ધ કહેતા નિયમિતપણું શબ્દ છે. જે શબ્દનો અર્થ બદ્ધ કર્યો છે ગુરુદેવે, ત્યાં મૂળ શાસ્ત્રમાં નિયમિત શબ્દ રહ્યો છે, ક્રમ નિયમિતમ સંસ્કૃત શબ્દ છે, ક્રમ નિયમિત. પછી એનું ગુજરાતી ટ્રાન્સલેશન પંડિતજીએ ક્રમબદ્ધ કર્યું છે. મૂળ શબ્દ તો ક્રમ નિયમિત છે, એટલે નિયમ છે. પરિણમનના ક્રમનો પણ કોઈ નિયમ છે, નિયમ વગર પરિણમન આવે છે એવું બનતું નથી. અથવા પરિણામ જો એક વિજ્ઞાનનો અંગ છે, જીવના જીવ પદાર્થનું પરિણામ પણ જો એક વિજ્ઞાનનું અંગ છે તો એ વિજ્ઞાનના એના નિયમો છે. નિયમ વિનાનું કોઈ વિજ્ઞાન નથી, કેમ કે એ તો ગુણધર્મને ધારણ કરે છે, ગુણધર્મના નિયમો છે. એટલે ક્રમ નિયમથી, નિયમથી એ ક્રમ આવે છે. વિપરીત અભિપ્રાય ટળે તો સ્વ તરફ વળે. અને કેમ પર તરફ વળે છે કે એનો અભિપ્રાય પણ પર તરફનો સુખ દુઃખનો લાભ લાભનો રાખેલો છે, માટે પર તરફ વળે છે. પર પદાર્થથી સર્વથા ભિન્નતા છે એવો બોધ શા માટે છે, પણ પદાર્થ એવો અને એવો બોધ પણ છે એમ શા માટે, કે પર પદાર્થ તરફથી વળવાનું, પાછા વળવાનું કારણ એ અભિપ્રાય ઊંધો છે એને તોડીને વળવાની વાત છે, રાખીને વળવાની વાત નથી. કેમ કે એ અભિપ્રાય રાખે કે પર પદાર્થ મને લાભનું કે નુકસાનનું કારણ છે, અને પર પદાર્થથી મારે પાછું વળીને અંદરમાં ઉપયોગને સુસ્થિર કરવો છે, નહીં થઈ શકે. તને શંકા જ રહ્યા કરશે કે પર પદાર્થ જો નુકસાનનું કારણ છે તો કાંઈક હું મને નુકસાન કરી બેસશે, તો આ શંકા તને નિર્ભય નહીં થવા દે, અને આ શંકા તને નિશ્ચળ નહીં થવા દે, તારી ચંચળતા નહીં મટવા દે, નિશ્ચંચળ નહીં થવા દે, એ રહ્યા જ કરશે. ઉપયોગ નહીં હોય તો પરણતી રૂપે, લબ્ધ રૂપે રહેશે. મને બીજું લાભનું કારણ થશે તો બીજું નુકસાનનું કારણ થશે, તો એમ સામે સામું છે કે હું બીજાને લાભ નુકસાનનું કારણ થઈ શકું છું. એ બંને વાત વસ્તુના સ્વરૂપથી વિપરીત અભિપ્રાય ધરાવનારી વાત છે. અને ત્યાં સુધી સમ્યક દર્શન થાય, સ્વાનુભવ થાય કે ધ્યાન થાય એવું કદી બની શકે નહીં કોઈને માટે. ભૂતકાળમાં કોઈને વિશે થયું નથી, વર્તમાનમાં થતું નથી, ભવિષ્યમાં કોઈને થશે નહીં. ત્રણેય કાળે આ સિદ્ધાંત અબાધિત છે અને અફર છે. એક પણ લીધું છે એ એમનું કારણ લીધું છે. એક પણ લેવાનું કારણ એ છે કે કોઈ એવી ભૂલ કરે છે કે ભાઈ ઘણું તો મળતું આવે છે ને, ક્યાંક એકાદી ભૂલ હોય તો એ ગમ કરી નાખવી, એને મુખ્ય ન કરવી, વિશાળ ઉદારતા રાખવી, એટલી એ ચાલે એવું નથી. તો એક પણ અભિપ્રાય વિપરીત રહી જાય એનું પરિણામ નહીં મળે એવી વાત છે. એમાં માઇનોરિટી મેજોરિટીનો સવાલ નથી. થોડીક ભૂલ છે ને, અલ્પ ભૂલ છે ને, તત્વમાં તો થોડીક ભૂલ તે પૂરેપૂરી ભૂલ છે. એક જગ્યાએથી સાંકળથી કોઈને બાંધ્યો હોય ને, એક મકોડો તૂટે તો એમાં હું એક જ તૂટ્યો છે ને, આખી સાંકળ તો છે ને, એ આખું બંધન તૂટી ગયું, એ ચીજ બાંધેલી રહેશે. એક જગ્યાએ મજબૂત બંધન કર્યું હોય એનો એક જ મકોડો હાકોડ નો તૂટે છે, એમ આખી તત્વની શ્રંખલા તૂટી જાય છે. વિપરીત અભિપ્રાય એક જગ્યાએથી તૂટતા તત્વની આખી શ્રંખલા તૂટી જાય છે. દેખાવમાં ભલે બધા મકોડા જોડાયેલા દેખાય પણ આખી શ્રંખલા તૂટી ગઈ. શ્રંખલા કો કે સાંકળ એવો પ્રકાર છે. માટે એમ પણ વિચારવા યોગ્ય નથી કે એક ભૂલ છે અથવા ઓછી ભૂલ છે, એમ પૂરેપૂરી 100-100% એમાં ફેર પડી જાય છે, આખા તત્વનું ખૂન થઈ જાય છે.
ધન્યવાદ.